સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 30, પ્રસારણ તારીખ 12 જુલાઈ 2007.
આમ નિરાશ થઈને બેસી ગયા, થોડું ચાલશે ભલા માણસ? ચંપા ભાઈ તમે તો કઈક સમજાવો.
ભાઈ હું તો 4 દાડાથી સમજાઈ રહી છું.
તો પછી?
પણ એ તો બસ ઓય ઓમ જ બોલે છે. હવે માઉ શું થશે? મારે તો આખો વર ફેલ જ્યુ એમ જ બોલ્યા કરે.
પણ આ કઈ હું એકલો જ થોડો બોલું છું
તો?
મારા જેવા તો આખા ગુજરાતમાં હજારો ખેડૂતો કહેતા હશે.
અરે પણ એમ કઈ ઢીલું થોડું થવાય યાર.
તમે જ કહો શંકરલાલ, નાના ખેડૂતે મોણ મોણ સવડ કરીને બિયારણ લીધું હશે, ચોકતી ઊંચી ઉધાર કરીને ખાતર ની સવડ કરી હશે. અને આ મારો વાલો, મારો વાલો પહેલી જ વારમાં તાણી ગયો. હવે હવે શું કરીએ કહો?
પાશા ભાઈ, આ 7 ને 20 તો ક્યાર ની થઈ ગઈ. ચાલો ખેડૂત મિત્રો તમારી વાત સાંભળતા જશે. હવે આ બાજુ આવો તો આપણે બધા કામની વાત કરીએ. અહીંયા આવો.
સારું યાદ કરાવ. નમસ્તે ખેડૂત ભાઈઓ બહેનો, આજ તો બધા વતી હું એકલો જ નમસ્તે કહી દઉં છું અને પશાભાઈ ની જેમ તમને પૂછી લઉં કે પહેલો પાક ધોઈ જવાથી ચિંતામાં નથી પડી ગયા ને?
શંકરભાઈ, ચિંતા તો થાય, ના થાય એવું કઈ નહીં. પણ મારું કેવું એમ છે કે હું આમ હાથ જોડીને બેસીશું ને તો જેલું થોડું પાછું આપવાનું છે.
બિલકુલ સાચી વાત.
ચંપા ભાભી ની વાત 100 એ 100% સાચી છે.
પશાભાઈ સાંભળો,
ડીએસપી અને સજ્જતા સંઘને પણ તમારી એટલી જ ચિંતા છે અને એટલે આજે જે ચર્ચા થાય એ ખૂબ કામની હોવાથી બરાબર ધ્યાનથી સાંભળજો.
ઉમાબુ, ના કોઈ એકલા અમારા પાટણ કે બનાસકાંઠા જિલ્લાની જ વાત નહીં.
હા બરાબર છે.
જામનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી જિલ્લામાં અને પેલી બાજુ વડોદરા, નર્મદા, ભરૂચ ને સુરત જિલ્લામાં ઉભો પાક ધોવાઈ ગયો છે. હવે ખેડૂતો શું કરે? શું કરે કો?
સાંભળો સાંભળો સાંભળો, એમાં કરવાનું બીજું કઈ નથી. કમર બાંધીને મહેનત કરવા વળગી પડવાનું છે.
ખેતરમાં જો ધોવાણ ના થયું હોય પશાભાઈ અને 25-30% છોડ જ ઉખડી પડ્યા હોય તો હજી સમય છે તમારી પાસે. આપણે જે જાતનું બિયારણ વાવ્યું હોય ને એ જ જાતનું બિયારણ ખાસ કરીને કપાસ જેવા 5-6 મહિનાના પાકમાં ફેર વાવણી કરી વાવી દેવા જોઈએ.
બરાબર, પણ એ જે તમે વાવ્યો હોય ને એ જ જાતનું હોય પશાભાઈ?
શંકરભાઈ, ઉમાભાઈ, પણ માનો એ જાતનું બિયારણ ના મળે તો શું કરીએ?
તો એક રસ્તો છે મિશ્ર પાકનું વાવેતર કરવા.
હા એ બરાબર.
જેમ કે કપાસની વચ્ચે મકા એકે મગ અથવા ચોળા જેવા કઠોળ વાવી દેવાના. બરાબર
બરાબર.
એમ તુવેરની સાથે પણ મગ, અડદ કે ચોળાનું વાવેતર કરી શકાય.
પણ ભાઈ આમ કાઠિયાવાડમાં તો સિંગનો ઉભો ને ઉભો પાક તણાઈ જશે. એવા ખેડૂતો હવે શું કરે કો? હેડો
પશાભાઈ, જો હજી ખેતરમાં પાણી ભરાયેલું હોય કે બીજી વખત વાવવા જેટલી વરાપ ના આવી હોય ને તો હવે સિંગ વાવવાનું કદાચ થોડુંક મોડું પડે.
સાચી વાત.
એવા ખેડૂત ભાઈઓ બહેનોએ ટૂંકા ગાળાના પાક એટલે કે જો ને જુવાર, બાજરી કે કઠોળ વાવી દેવા જોઈએ. બરાબર ને લાલ?
બિલકુલ.
જેથી ચોમાસામાં અને ત્યારબાદ શિયાળામાં ઘાસચારાની ખેંચ ના પડે.
ખેંચ ના પડે.
અને શિયાળામાં જમીનમાં સારો ભેજ સચવાઈ રહ્યો હોય તો શિયાળુ પાક સારા લઈ શકાય.
ઘઉં, જીરું તો વાવવાના જ છે ને.
એરંડા વાવવાને તો હજી 10-15 દિવસની વાર છે.
બસ
એટલે ઉતાવળ બિલકુલ ના કરશો.
પણ એ તો ચાણક કરીએ કે જાણે પેલા પાણીમાં ડૂબીને મરી જયેલા ને ફુગાઈ ને ગંધાતા ઢોરનો નિકાલ થાય તાણ ને ભાઈ?
અરે ભાઈ, અરે એ તો વાત જ ના કરીશ. નરી ગંધ, ગંધ ને મચ્છર માખી થી રહેવાતું ના હોય એમાં વળી ચ્યાં ફેર વાવણી કરવા જઈએ શંકરભાઈ?
આ ખૂબ કામની ને મુદ્દાની વાત કરી. પૂરમાં પાક તણાઈ જાય ને એ નુકસાન કરતા પાણી ભરાઈ રહેવાથી ને પૂરમાં તણાઈ ગયેલા ઢોર કે બીજી ચીજ વસ્તુ અને કચરો સડવાથી થતું નુકસાન વધારે જોખમ ઉભું કરે છે પશાભાઈ.
હા એટલે એનો નિકાલ સૌ પહેલા કરવો જોઈએ.
અરે પણ જોન શું કરવું, એ તો બધી ખબર હોય છે કે નહીં?
એમાં કહેશે કે
પશાભાઈ સાંભળો, એમાં અકળાયા વિના આખા ગામે એકઠા થઈને વ્યવસ્થિત આયોજન કરવું પડે.
બસ
જેમ કે સૌ પહેલો તો ખેતરોમાં કે બીજા ખાડા ખાબોચિયામાં ભરાયેલા પાણીનો નિકાલ કરવાનો.
નિકાલ કરી દેવાનો.
બરાબર ભાભી? એટલે કે ખેતરમાં નીક અને ઢાળિયા બનાવીને પાણીને ખેતર બહાર બે પાળાની વચ્ચેના વેળામાં કે વોંકળામાં પહોંચાડી દેવાનું. બરાબર
બરાબર. અને ખાડા ખાબોચિયા ચોકથી માટી લઈને પૂરી દઈએ. પણ પેલા મરી જેલા ઢોર નું શું કરીએ તો કહો?
ચંપા ભાભી, એનો નિકાલ પણ બહુ ઝડપથી કરવો જોઈએ કારણ કે નહીતર એમાંથી જે પ્રવાહી નીકળે ને સડેલું એ પાણી સાથે ભળે, એટલે ભેજવાળું વાતાવરણ હોય ને સૂરજનો તડકો ના હોય એટલે મરી ગયેલા ઢોરના શબ મને સડવા. હવે જો આ ફૂલીને ફાટી ગયા ના હોય ને તો નજીકમાં જ ખાડો ગાળીને એમાં મીઠું ને એકાદ જંતુનાશક દવા છાંટીને એકે એક શબ દાટી દેવા,
બરાબર,
જેથી બીજા પશુ પક્ષી એને ચૂંથે નહીં અને રોગચાળો ફેલાય
નહીં.
અરે લાલ, એમાં પણ આપણે આ DDVP ના ટૂંકા નામે ઓળખાતી જંતુનાશક દવા છાંટીએ ને એ તો બહુ જ સારું છે.
હા સાચી વાત.
જો ખાસ કરીને મરેલા પશુનું શબ ફાટી ના ગયું હોય ને પશાભાઈ, તો એમાં આ DDVP 1 લિટર પાણીમાં 2 મિલીલિટરના પ્રમાણમાં,
ઇમકો કે 200 લિટર પાણીના પીપમાં 400 મિલી DDVP મિલાઈ દેવાની.
બરાબર.
એટલે એ પ્રમાણમાં તમે ભેળવીને મોંએ બાંધવાનું ચોખ્ખું કપડું,
બસ,
અને દવા છાંટવાના પંપ વડે જ્યાં જ્યાં મરેલા પશુના શબ પડ્યા હોય ત્યાં દવા છાંટી
દેવાની.
એનાથી 2 ફાયદા થશે ભાભી. જો એક તો ગંધ ફેલાતી અટકી જશે,
બરાબર,
અને શબ ધીરે ધીરે સુકાવા મળશે અને મચ્છર માખી કે બીજી જીવાત ઉપર અંકુશ આવી જશે. અને આપણે ખાડા ગાળીને શબ દાટીએ ને ત્યાં સુધી રોગચાળો ફેલાવવાનો ભય ઓછો થઈ જાય.
હા ભાઈ, નહીતર આ જીવતા ઢોરે ખોવાનો વારો આવો.
એમની તો ખાસ કાળજી લેવી જોઈએ. અને હવે તો રોગ પ્રતિકારક રસીઓ સરકારી પશુ દવાખાનામાં સહેલાઈથી અપાવી શકાય છે, એટલે એ ચીવટ તો ખરેખર ચોમાસા પહેલા જ રાખવી જોઈએ ભાભી.
ભાઈ બીજી ચીવટ તો શું રાખવાના છે?
કેમ,
બહુ બહુ તો ગાયો ભેંસો ને ચોક ઊંચાણ વાળી જગ્યા પર પતરાના શેડ દીને છે બાંધીએ, હારો ચારો ને ખણ દોણાલીએ. પણ આપણા બાળ બચ્ચાઓનું મોણ મોણ ધ્યાન રાખતા હોઈએ તો વળી આ ઢોરોનું ચો ધ્યાન રાખીએ? શંકરભાઈ વાત કરે છે.
ના ના ના, હવે એવું બિલકુલ ના ચાલે પછાભાઈ. પશુપાલન પણ ખેતીની જેમ જયારે એક મુખ્ય વ્યવસાય બની ગયો છે ત્યારે આવી બેદરકારી કે ઉદાસીનતા જરાય ના ચાલે. પેલા ગાંધીનગર જિલ્લાના પ્રતાપપુરાના, હા, એ પ્રગતિશીલ પશુપાલક ખેડૂત અને આપણા રાજ્યમાં જ નહીં આખા દેશમાં નામના મેળવનારા માલતીબેન ચૌધરી તો એમ જ કહે છે કે પશુની પણ આપણા બાળક જેટલી જ કાળજી ના લઈએ ત્યાં સુધી એ આપણને કમાઈને આપતું નથી.
ભાભી એમ કોણ કહ્યો એ ચાત્રો છે
નવો ચીલો. પછાભાઈ, પશુની કેવી સાર સંભાળ લેવી જોઈએ, એમને ક્યારે કઈ રસી મુકાવવી જોઈએ, એ બધી વાત એમની પાસેથી જ સાંભળી.
કેટલાક આ વ્યવસાયની અંદર ખાસ વૈજ્ઞાનિક ઝબડા મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવે છે. 50% આપણી પ્રેક્ટિકલ અનુભવ કોઠાસૂજ અને 50% વૈજ્ઞાનિક અભિગમને હું પ્રાથમિકતા આપું છું. ક્યારેક આ ચોમાસું ને આ બધું હોય ત્યારે રોગચાળાનો ભય હોય છે, એ વખતે જાનવરને બીમારી ન થાય એના જો પહેલેથી પગલાં લેવામાં આવે તો કદાચ દૂધ ઉત્પાદન કે જાનવરની જે આરોગ્યતા છે એમાં આપણે ઘણી એવી થોડીક પહેલેથી કાળજી લઈ શકીએ. પહેલા જ આ અગત્યનો મુદ્દો છે કે જાનવરને જે મોટા બીમારીના રોગો આવે એની અંદર રક્ષણ આપવા માટે આપણે રસીઓ મુકાવવી જોઈએ. ખરવા મોવાસાની, કાળિયા તાવની, ગાંઠિયા તાવની અને ગળસુંઢાની. ડિસેમ્બરમાં ખરવા મોવાસાની હોય છે, પછી જૂનમાં ખરવા મોવાસાની હોય છે, તાવની પણ શિયાળાની અંદર હોય છે અને મે અને જૂનમાં ગળસુંઢાની રસી અપાઈ જાય છે. જે ખરેખર હું કહું તો મારા જાનવરને આ રોગ કોઈ દિવસને થવા દીધો નથી. એમ સમયસર ન જયારે મુકાતી ત્યારે હું બજારમાંથી ખરીદી નહીં પણ પહેલી રસી મૂકી દેતી હતી અને એટલે જ હું એમાંથી વધારે દૂધ ઉત્પાદન મેળવી શકું છું. શું ફરક પડે છે? જાનવરને બીમારી ન આવે એ એક સરખું દૂધ ઉત્પાદન આપણને આપી શકે છે. હવે ક્રમે હવે જયારે બીમારીઓ આવતી હોય જાનવરને ત્યારે જાનવરની આરોગ્ય શક્તિ નબળી પડતી હોય અને દૂધ ઉત્પાદનમાં ઘટાડો આવતો હોય અને ખર્ચમાં વધારો થતો હોય. જવાબદાર આપણે છીએ. પશુ સાથેનો જે આપણો નાતો છે એક મૂંગા બાળક અને માં જેવો છે. માં જેમ બાળકની સમસ્યાઓને સમજી શકે છે તો એની સમસ્યાઓ, એની પ્રકૃતિ, એની મનોવૃત્તિ આ બધું આપણે સમજી શકીએ છીએ. 5 મુદ્દાઓ મેં તારવેલા છે. જે પશુપાલક છે એને આ વ્યવસાયમાં રસ હોવો જોઈએ. કોઈ પણ પ્રવૃત્તિ રસ વગરની સફળ થતી નથી. હું એવું સમજુ છું કે આ પણ એક દૂધ ઉત્પાદન આપતી જીવંત ફેક્ટરી છે. આ દૂધના ધંધામાં પણ જાનવરોની પાછળ જે કાળજી લેવામાં એટલા જ પ્રશ્નોની જરૂર પડે છે. તો જાનવર પણ બધું જ સમજે છે, માત્ર બોલતું નથી.
બહુ સાચી વાત છે બુન, બહુ સાચી વાત છે.
અરે બુન, આપના જેવા એકાદ વડીલે જો ગામમાં હોય ને તો મન લાગે છે કે એક પશુ માદુ ના રે. પાલતી બુન, તમને તો ધન્યવાદ આલીએ ને એટલા ઓછા છે.
પણ કોરે કોરા ધન્યવાદ આપવાથી ના ચાલે પશુભાઈ.
એમ
એક એક પશુપાલક અને ખેડૂતે આ સલાહ મુજબ વર્તવું જોઈએ, એનું પાલન કરવું જોઈએ.
અને ખાસ તો ડીએસસી કે સજ્જતા સંઘ જેવી સંસ્થાના સંપર્કમાં રહેવું જોઈએ, નવી નવી માહિતી મેળવવી જોઈએ.
બરાબર,
એ માહિતી ગામમાં અને આસપાસના સગા સંબંધીઓ સુધી પહોંચતી કરવી જોઈએ.
વળી નિયમિત માહિતી અગાઉથી મળી રહે એ માટે સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં રંગ શ્રોતા મંડળની ગામમાં રચના કરવી જોઈએ. તમને ખબર છે સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ અને બનાસકાંઠા જિલ્લામાં તો અત્યાર સુધીમાં ઘણા શ્રોતા મંડળો રચાય પણ
ગયા.
હા, અને એ ગામોને ડીએસસી તરફથી ખેતીમાં શું શું આગોતરા પગલા લેવાય એની માહિતી પહોંચાડવાનું શરૂ પણ થઈ
ગયું. બહુ ઝડપી
હારું લ્યો હો ભાઈ. પણ પછી એ ગામોમાં લોકો હંગાથ મળી સજ્જતાનો સંઘ હોભળો શકે નહીં.
ખાસ તો ભાવી અને કશી મૂંઝવણ હોય તો ડીએસસી માં ચાલુ દિવસે પણ
95-27-17-235-995
આ ફોન કરીને પરેશભાઈ, વિકાસભાઈ કે રમેશભાઈ પાસે રેકોર્ડ પણ કરાવી લેશે, જેથી ખેતી નિષ્ણાત ને પૂછીને તરત એનો ઉકેલ મળી જાય.
વાહ 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 વાહ, મર બેટવા તો બહુ સારું કામ છે. એમ કરો, આજ હું 25 ફોરમ લેતો જ જાઉં.
વાહ,
આખા તાલુકોમાં ફરી વળે.
જો ભાઈ, આ તો આખા ગામની સેવા છે.
બહુ સાચું,
કારણ કે આફત કદી કઈ ને આવતી નથી.
બહુ સાચું,
એનો સામનો કરવા જેટલા વહેલા પગલા ભરીએ ને એટલું સારું છે.
પણ ભાઈ, એ તો હોભળીને મગજમાં ઉતારીને યાદ રાખીએ ને તો બીજાને કહી શકીએ.
હા, એ તો છે જ ને.
સાચી વાત કે નહીં? અમારીઓને તો મારે હાથ વાર યાદ કરાવવું પડે.
મારું નામ તો લઈ આવે, જાઓ જાઓ. હવે એવું કઈ થોડું છે? ઓ, આમ કોમનું હોય ને તો હું આ ડાયરીમાં ટપાક દે.
ડાયરીમાં લખી લો છો એમ? આ તો કહી દો કે આજ આપણે શાની ચર્ચા કરી.
તારે હોભળો, પહેલું તો 25-30% પાક તણાઈ જો હોય તો જ એના એ બિયારણ થી ખાલા
પૂરવાનું.
અને જો વધારે મોડું થાય તો જુવાર, બાજરી કે કઠોળ જેવો ટૂંકા ગાળાનો પાક ફરીને વાવવાનો. એ પહેલો ખેતરમાંથી નેક બનાવીને પાણી વધારે કરી દેવાનું. અને પૂરમો મરી જયેલા ઢોરનું શરીર જો ફાટી ના જીવ હોય તો 1 લિટર પાણીમાં 2 મિલી DDVP દવા છાંટી અને નજીકમાં જ ચોખ્ખોડો કરી કાઢી દેવાની.
સાથે માલતી બેને કહીએ, વાત યાદ રાખીને ભવિષ્યમાં જે તે સમયે પશુને રોગ પ્રતિકારક રસી અપાવી દેવાની.
અરે લાલ, એમ કરીએ, આજનો સવાલ જ એ રાખીએ કે ચોમાસા પહેલા પશુઓને કયા રોગની રસી આપવામાં આવે છે?
એ તો મને યાદ જો કહી
દઉં. તમારે નથી કહેવાનું, શ્રોતા મિત્રો માટે ઇનામી સવાલ છે. આજે પણ એમના ફોન આવવાના ચાલુ રહેશે ત્યાં સુધી અમે 95-27-17-235-995 ઉપર એ રેકોર્ડ કરવા હાજર જ છીએ. ભાભી
ભાઈ 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 હોપડો, 27મા પ્રોગ્રામમાં મારી જેવા સાચો જવાબ નોંધાવનારમાંથી ડ્રોમાં ઇનામ કુને મળ્યું છે તો જાહેર કરો.
ભાઈ, હું હાથમાં લઈને જ બેઠી
છું.
મિત્રો, અમે પૂછેલું કે જમીનમાં ખારાશ ઘટાડવા માટે શું કરવું જોઈએ
અને એનો સાચો જવાબ છે જિપ્સમ નાખવું જોઈએ.
ફોન કે પત્ર દ્વારા સાચો જવાબ આપનારામાંથી 151 રૂપિયાના બીજા ઇનામના વિજેતા બને છે રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના પ્રતાપગઢના શેરસિયા તશરીફાબેન ઇકબાલ હુસેન.
અને 251 રૂપિયાનું પહેલું ઇનામ જીતી જાય છે જામનગર જિલ્લાના ગામ જામવણથલીના સોલંકી રમેશ બી.
તમને બંને ખૂબ 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 ધન્યવાદ.
અને બાકીના તમામ મિત્રોનો પણ ખૂબ ખૂબ
આભાર.
મિત્રો, સુરેન્દ્રનગર, ભાવનગર અને રાજકોટ જિલ્લામાં અમારા કાર્યકર મિત્રો રમેશભાઈ ધરજિયા અને હકાભાઈ તથા બનાસકાંઠા અને પાટણમાં દેવચંદભાઈ
જોશી
ગામે ગામ ફરી રહ્યા છે. તમારા ગામમાં આવે એટલે શ્રોતા મંડળ રચવાનું ફોર્મ ભરી દેજો.
અને તો જ યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગાખાન ફાઉન્ડેશનની સહાયથી ડીએસસી અને સજ્જતા સંઘ દ્વારા પ્રસ્તુત આ કાર્યક્રમનો તમારી ખેતી સમૃદ્ધ કરવાનો હેતુ બહાર આવશે. મિત્રો, હવે જાગવાનું તમારે છે.
અને કશી અમુજણ હોય તો ફોનની હંગાથ વિગતવાર કાગળે ચો નહીં લખાતો,
બસ લખી જ નાખવાનો.
50 પૈસાનો ખરાબ સરનામું તો ખેડૂતના હૈયામાં હોય જ. સજ્જતાનો સંઘ, લાવ ખેતી મોરંગ, ડીએસસી સરકારી ટ્યુબવેલ પોહે, ગોપાલ, અમદાવાદ.
હવે આજ પૂરતી અહીંથી લઈએ રજા અને કહી દઈએ
નમસ્કાર.